પ્રવચન નંબર 603 તારીખ 8/9/95 47 મિનિટ પ્રાઇવેટ ચર્ચા પ્રશ્નોત્તરી સંવત્સરી.
તો પર્યાય સત છે, પર્યાય પર્યાયથી થાય છે તો દ્રવ્યને કેવી રીતે કરે, અને પર્યાયમાં કર્તાપણાની ક્રિયા ન હોય તો દ્રવ્યને કેમ કરે, અને કર્તાપણાની ક્રિયા હોય તો એને કોઈની અપેક્ષા નથી. લોજિક છે ને, તો તમે તો બધા ભણેલા છો.
સ્વતંત્રતા સાબિત કરી દીધી તમે,
સ્વતંત્રતા સાબિત કરી દીધી એટલે અકર્તા પણ એમ આવી ગયા આપણે, એને વિતરાગતા થઈ ગઈ, એને ભગવાન થઈ ગયા આપણે. જો કરતા બધી છૂટે તો
બરાબર. આનો અર્થ કે આપણે જે આનાથી જે આ ભટકીએ છીએ, આપણે દ્રવ્યને સાચી રીતે આપણે સમજી નથી શકતા,
નથી સમજી શકતા. દ્રવ્યને તમે નિષ્ક્રિય ઉત્પાદનાની કેનું લક્ષણ છે, આત્મા ત્રણેકાળ નિષ્ક્રિય છે, એમાં બંધમોક્ષની ક્રિયા તો નથી, પણ બંધમોક્ષની ક્રિયા બહારમાં થાય એનો એ કરતા નથી. બંધમોક્ષ તો એમાં થાય જ નહીં, પણ બંધમોક્ષ બહારમાં પર્યાયમાં થાય એનો કરતા આત્મા નથી. એવું અકર્તા એટલે જ્ઞાતા એ હું છું, અકર્તા એટલે જ્ઞાતા, અકર્તા એટલે જ્ઞાતા એ હું છું, જ્ઞાયક હું છું.
અકર્તા ને અજ્ઞાતા સમજાઈ જાય વસ્તુમાં તો પરિણામ સહજવાદી પોતાની જાતે જ થઈ જશે,
જાતે અંદર માં આવી જાય અને તમને આત્મદર્શન થઈ જાય. કેમ કે જેવો આત્માનું સ્વરૂપ છે એવું તમે આજ સુધી લખમાં લીધું નથી. અકર્તા ને તમે કરતા માન્યું છે, તમે કરતા તો થઈ શકતા નહોતા, પણ કરતા માનીયા હતા આવી ગયું કે હું કરું છું પરિણામ. અકર્તા પણ હું છોડીને કરતા તો બનતો જ નથી ત્રણ કાળમાં. ગમે એટલું તમે માનો આત્મા ઉપર બળાત્કાર કરો, હું કરતા તું, હું કરતા તું, તો અકર્તા પણ હું છૂટે નહીં, એનો સ્વભાવ અકર્તા છૂટે ને કરતા થાય નહીં, છતાં તમે કરતા માનો છો. એટલે મૂળ જીવતત્વમાં ભૂલ છે. આ જીવતત્વની ભૂલ એ ભૂલ છે, જીવતત્વની ભૂલ એને અવતત્વની ભૂલ હોય. આત્મા અકારક અવેધક છે. હવે જે પરિણામ કરે છે કરતા એમાં ક્રિયા થાય છે, તો જે કરે તે વેદે, આત્મા વેદે એને દુઃખ પર્યાય કરે તો દુઃખને વેદે, અતિન્દ્રિય સુખ પ્રેરિત કરે તો એ અતિન્દ્ર સુખને વેદે, એને જે કરે તે વેદે. તમે કરે છે પર્યાય, અને તમે ભગવાન આત્મા ઉપર આરા પાપો કે હું કરું છું ને હું વેદું છું, એવા ઉપચારના કથને આવશે વ્યવહારના. પણ આ વ્યવહારનું કથન છે એમ માનીને નિષેધ કરજો કે વ્યવહારનું કથન છે. પર્યાય પર્યાયને કરે ને પર્યાય પર્યાયને ભોગવે છે. મારામાં કરતા ભોગતા પણ છે નહીં, કેમ કે હું તો નિષ્ક્રિય છે. મારું લક્ષણ છે નિષ્ક્રિય શુદ્ધ પારણાની કહો, એકલા શુદ્ધ પારણાની નહીં, નિષ્ક્રિય શુદ્ધ પારણાની કહો. નિષ્ક્રિય એટલે જેમાં કોઈ પણ પ્રકારની બંધમુખની ક્રિયા થતી નથી. ધર્મ તો કરો કે નહીં,
ધનીમાં ધર્મ ક્યાં છે, ધર્મમાં ધર્મી નથી.
ધર્મી એવો આત્મદ્રવી ભગવાન, એમાં કરતા પણ નથી તો કરે ક્યાંથી, એ તો નિષ્ક્રિય છે પરમાત્મા તો. એટલે મૂળ જીવ તત્વની ભૂલ છે એટલે રખડે છે. એટલે પેલો જીવ તત્વ છે તું એ સમજવું જોઈએ. જીવ તત્વ એટલે દ્રવ્ય, પેલા દ્રવ્ય સમજવું, પછી દ્રવ્યની અંદર ઉત્પાદ થાય છે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાન પ્રગટ થાય છે સમજે, એ પછી સમજવું. પેલું આ
સમજવું,
દ્રવ્ય એટલે અનંત ગુણાત્મક દ્રવ્ય, બસ અનંત ગુણાત્મક, પર્યાય છે નહીં.
પર્યાય સત અહેતુક છે, અને ગુણોના પરિણમનને પર્યાય કહે છે. એ કઈ
એ વ્યવહારથી એમ કહેવાય ને, ગુણ પરમે છે
વ્યવહાર,
એ વ્યવહાર છે. એ બીજું કઈ અહીંયા પરિણામ તો નથી, એ ગુણનું જ પરિણામ છે, માટે એને વ્યવહાર કહેવામાં આવે છે. મારે બે જ વાત આજ કરવી છે, આ સમર્થ નો દિવસ છે, બે જ વાત કરવી છે, અને બે જ છે, બે જ ભૂલ છે, અને બે ભૂલ ગઈ તો દ્રષ્ટિ નિર્મળ થઈ જશે, અનુભવ થશે.
હજી આ વાત આપણે
એટલે ભાઈ હવે ઉતાવળ કરાવી જાય એટલે જલ્દી હવે પ્રાપ્ત કરવું છે એટલે, પણ હું સમજુ છું કે આ વિષય ઘેરો છે, એના ખ્યાલમાં આવી ગયો, બધાના ખ્યાલમાં ગ્રીક પણ ના
આવે. પ્રશ્નોથી કદાચ તમારું ડાયવર્ઝન નથી થતું એટલે મેં આ કહી ગયો.
નહીં, મારે તો આ જ વાત નથી કરવાની હતી. ઉતાવળે હું બીજા સ્ટેજમાં જવાનો નહોતો. એક લેસન પાકું થાય પછી બીજું લેસન. શું વાત કરું, ગુરુદેવના પરિચયમાં આવેલા જેવો એ વાત કરું છું. તમે તો પરિચય સાક્ષાત કેળો નથી, પણ ગુરુદેવના પરિચયમાં 50-50 વર્ષથી આવેલા જેવો એને પરિણામો કરતા પરિણામ છે, ને હું કરતા નથી નથી બેસતો. બેસી જાય એની બલિયારી છે, નવા આવે ને બેસી જાય ને જૂના રહી જાય.
બરાબર,
મારે એની તરવાર છે. આ અમે ગુરુદેવ પાસે હતા, સમજ્યા? તમે ગુરુદેવના ક્યાં વ્યાખ્યાન આપ્યા છે? અમે જાણીએ છીએ, હું તમે જાણતા નથી. આપણે પૂછીએ પરિણામને કોણ કરે, કે પરિણામ નિમિત્ત છે ન થાય, બિલકુલ આત્માથી થાય પરિણામ, કેવો જવાબ આવશે? અને અમે તો બધો ખ્યાલ છે, પ્રામ રાખી કોઈને ઉપર ન કરે, ઉપર થાય નહીં, એની ભૂલ પડે છે, બાંધશે, જેથી બાંધી જશે ત્યાંથી આપણે શું એટલે જીવ તત્વ જે છે અનંત ગુણાત્મક, એમાં ઉત્પાદ વ્યય નથી. ઉત્પાદ વ્યય ધ્રુવ યુગમ સત, આ ધ્રુવની વાત ચાલે છે. ધ્રુવમાં ઉત્પાદ વ્યય નથી, ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યયમાં છે, પર્યાય પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. અનંત ગુણો છે પણ ગુણભેદ નથી એમાં, પાછું એ ધ્યાન રાખજો. ગુણો તો છે પણ તમે એમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર એમ લેવા જશો તો જીવ તત્વ એવું નથી, ખનખન થઈ ગયું, અભેદ છે, સોનું પીણું છે ને ચીકણું છે ને ભારે છે, એમ નહીં, સોનું તો સોનું જ. બસ પહેલા શરૂઆતમાં તમે એને ગુણભેદથી સમજો, પછી ગુણભેદ નહીં કરો તમે તો અભેદ આત્મા નહીં આવે. બિલકુલ ના આવે. ભેદ તો સમજાવવા માટે શીખ્યો ને છે, ભેદ તો આશ્રય કરવા યોગ નથી. ભેદથી સમજાવાય, ભેદ એટલે વ્યવહાર, વ્યવહારથી નિશ્ચય સમજાવી શકાય, પણ વ્યવહાર એટલે અનાર્યની ભાષા છે, આર્યની ભાષા નથી. વ્યવહાર સમજાવવા માટે છે, અનુસરવા યોગ્ય નથી. એમ જો ગુણભેદને તમે આત્મા માની લો તો એ ગુણ આત્મા થઈ ગયો, તો ગુણી નહીં ગયો આખો આત્મા. ગુણી તે આત્મા છે, ગુણ તે આત્મા નથી. એટલે એનું લક્ષણ જ નિષ્ક્રિય છે, ક્રિયાથી રહીત, બંધની ક્રિયા, બંધના કારણની ક્રિયા એમાં નથી, મોક્ષની ક્રિયા એમાં નથી, અને મોક્ષનું કારણ જે સમગ્ર જ્ઞાન ચારિત્રના પરિણામ એ પણ એમાં તો નથી, પણ એનો એ કરતા નથી મોક્ષ માર્ગનો. સમ્યક દર્શન પ્રેરિત કરવું છે, પ્રગટ કરવું છે, એમાં નહીં થાય. હું તો સમ્યક દર્શનથી ભિન્ન, હું તો પરમાત્મા છું. પરમાત્મા શા માટે પર્યાયને પ્રગટ કરે? હું એમ કોઈને જરૂર છું? સમુદ્ર પાણીનો ગ્લાસ માગે કોઈ દી? મીઠો ભેરામણ હોય એને તરસ લાગે કોઈ દી? તરસ લાગે તો એ ગ્લાસ પાણી લાવો એમ કે. પણ તો તૃપ્ત તૃપ્ત છે અંદર, ભગવાન આત્મા બિરાજમાન છે જ્ઞાનના આનંદથી, એને આનંદની જરૂર નથી, આનંદમય છે. એ તો હા, આનંદની જરૂર છે એ આનંદ મૂર્તિ નો આશ્રય લે છે અને દુઃખ ટળે છે અને આનંદ માં પ્રગટ થાય છે, બસ એટલું છે એ પર્યાય માં.
તો ભાઈ દ્રવ્ય ની અખંડિતતા સિદ્ધ કરવા માટે આ છે,
અનુભવ કરવા માટે છે. આ અખંડ એટલે કે ગુણ ભેદ એમાં નથી. શબ્દ ગમે એટલા અભેદ લ્યો અખંડ લ્યો, આવો આત્મા છે. આ ભાઈની વાત છે ને એની લઉં, એવો આત્મા જયારે ખ્યાલમાં તમને આવશે ત્યારે તમને અકર્તા છો અભોગતા છો, ત્યારે પરિણામનું કર્તાપૂર્ણ ને પરિણામનું ભોગતાપૂર્ણ મરાઈ જશે. એમાં હું નથી, એ મારી ચીજ નથી, એ મમતા કરવા એવું નથી. પરિણામ જીવના છે, આત્માના છે. એ પરિણામ એક અપેક્ષા એ તો પરદ્રવ્ય ને પરભાવ છે, એ છે. એટલે પરિણામનું લક્ષ્ય છોડવાયું છે અને દ્રવ્યનું લક્ષ્ય કરવાયું છે. દ્રવ્ય કેવું છે? આનંદ ગુણો સામાન શુદ્ધાત્મા છે, નિત્ય નિરાવરણ છે, એને આઠ કર્મનું આવરણ નથી. એને વિખ્યાતવાદી ભાવકર્મ જે પ્રગટ થાય છે એનું આવરણ પરમાત્માને નથી. વિખ્યાત પર્યાયમાં છે ભાવકર્મ, એનું આવરણ પણ દ્રવ્યને નથી, નિત્ય નિરાવરણ છે. નિત્ય નિરાવરણ શુદ્ધ છે, બે જ શુદ્ધ છે. એમ જેને શુદ્ધની દ્રષ્ટિ થશે એને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ. હું શુદ્ધ છું તો હું શુદ્ધ છું એ કોણ બોલ્યું? એ કેનો સ્વર છે? પર્યાયનો. હું શુદ્ધ છું કોણ બોલે છે? પર્યાય બોલે છે. હું અશુદ્ધ છું એ પર્યાય બોલે છે. ગુરુગમ ને પોતાની યોગ્યતાથી ફેર પડ્યો ત્યારે હું તો શુદ્ધ છું.
ગુરુગમ ને પોતાની યોગ્યતા
જેમ છે એમ લેવું જોઈએ ને.
ગુરુ
હલી ગયા,
અલૌકિક પાણી આવે છે,
હલી
જાય ને અલૌકિક પાણી નીકળે.
એટલે હું શુદ્ધ છું એનો આશ્રય જયારે લે છે ત્યારે પર્યાય શુદ્ધ થઈ જાય. પર્યાયને શુદ્ધ કરવું ને પર્યાયનું ધ્યાન રાખવું ને કશાયની મનતા કરવું ને અશુભનો ત્યાગ કરીને હવે મારે શુભ ભાવ કરવો છે, શુભનો ત્યાગ કરીને મારો શુદ્ધ ભાવ કરવો છે, એ તો કરતા માંગ્યું. વસ્તુના તત્વને સમજતો નથી, જીવ તત્વને સમજતો નથી. જીવ સામાન્ય તત્વ સુધી કોઈ પહોંચે છે, બાકી પહોંચતા અટકી જાય. ક્યાંય પર્યાય દ્રષ્ટિ, પર્યાયને પર્યાયમાં અહમ કર્યું. પર્યાયમાં મમતા છે,
વિશેષમાં અટકાવ છે.
વિશેષમાં પર્યાયમાં પર્યાય તો કોઈ વિશેષ નથી, કેમ કે એ દેખાય છે, એ અનુભવમાં આવે છે, એનાથી ભિન્ન તો દ્રષ્ટિમાં આવ્યો નથી આત્મા. જયારે દ્રષ્ટિમાં દ્રવ્ય આવશે ત્યારે પર્યાયની નો વેલ્યુ, કોડીની કિંમત નથી, કેવળ જ્ઞાની જાત.
પરિણામ તપાસવાનો વિકલ્પ રાખવો કે
બિલકુલ પરિણામ છે નહીં તમારામાં, ક્યાં તપાસો, કેને તપાસો? તપાસો તમે અંદરમાં જઈને જુઓ તો ખરા પરિણામ છે તમારામાં. શું છે તમને છે પરિણામ આત્મામાં?
ન હોય તો શું તપાસવું?
પરિણામને સુધારે કોણ પણ પરિણામ જ નથી મારામાં પ્રભુ. પરિણામ સુધરી
ગયા,
શિષ્યને કહ્યું પરિણામ આત્મામાં નથી. પછી શિષ્ય સાહેબ એક વાર દૃષ્ટિ ભરી અને મારામાંથી જરાયું પૂણે ખાંચકી ક્યાંક પરિણામ પહોંચે ને, કેમ કે પરિણામ વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પરિણામ નહીં, એમ દ્રવ્ય પર્યાયનું જોડકું એમ સાંભળ્યું છે. તો ક્યાંક કોણે ખાંચે કોઈ પ્રદેશમાં ભલે નિર્મળ પડી એક તો મને કઈ વાંધો નથી. પછી ડૂબકી મારી ને સાતમા ગુરુસ્થાને ગયા, આવ્યા છઠ્ઠે કે તારા કહેવાથી આજે બહુ મહેનત મેં કરી પણ મને ક્યાંય પરિણામ દેખાના. દેખાય ને કે એના પૂર્વ તપાસ કર્યો નથી છે તો ખરા હશે અંદર પરિણામ છે જ નહીં પછી દેખાય કે
પરિણામમાં સેજ અંદર જાણવા માટે શુભ વિકલ્પ અશુભ વિકલ્પ અને શુભ વિકલ્પ આ ત્રણેય પરિણામ
એ પરિણામ આત્મામાં નથી એ પરિણામ મારામાં નથી બસ પરિણામ પરિણામમાં હો તો હો મારા
પરિણામની વ્યાખ્યા સમજવા માટે
તમે મધુભાઈ ની ઓફિસમાં બેસો છો પણ મધુભાઈ ની ઓફિસ તમારી નથી એને નાસ્તી છે તમારામાં એમ દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે પર્યાયની અસ્થિ છે પણ મારામાં એની નાસ્તી છે એવી મારી અસ્થિ છે અને એનો અનુભવ તેમના ફરતી કહેવાય
તો અહીંયા સપનો સ્વીકાર થઈ ગયો
સ્વીકાર કરે એટલી વાત બીજું કઈ તમારે એટલે મસ્તી
એટલે સપનો સ્વીકાર સપનો સ્વીકાર
પર્યાય ની વાત
એ વ્યવહાર કહેવાય પર્યાય પોતે ભેદ હોવાથી વ્યવહારનો વિષય છે નિશ્ચયનો વિષય નથી પર્યાય પોતે જીવ નથી સમ્યક પ્રસંગે પર્યાય જીવ નથી સ્વરૂપાચરણ ચારિત્ર જીવ નથી યથાખ્યાન ચારિત્રની પર્યાય પૂર્ણ વિતરાગતાની એ જીવ નથી કેવળ જ્ઞાનની પર્યાય તે જીવ નથી મોક્ષની પર્યાય પ્રગટ થઈ ગઈ છે અત્યારે ભગવાન મહાવીરને બિરાજમાન છે મોક્ષની પર્યાય છે એ પર્યાય જીવમાં નથી જીવ જ નથી કેમ જીવ નથી કે એક તો એ ક્ષણભંગુર નાશમાન છે અનિત્ય માટે જીવ નહીં જીવ નિત્ય છે બીજું એક જ્ઞાનની કેવળ જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞાન ગુણ આવતો નથી માટે એ જીવ નથી પણ અજીવ છે જીવ નહી એક સમયની પર્યાય કેવળ જ્ઞાની પ્રગટ થઈ સમજી ગયા એમાં જ્ઞાન નામનો ગુણ એનો અનંતમો ભાગ એક અંશ બહાર આવ્યો છે અંશ છે એ ગુણ નથી આખો ગુણ પણ નથી ને ગુણી પણ ગુણ નથી તો ગુણી ક્યાંથી હોય પર્યાય છે સમજી ગયા એટલે એને પરભાવ પરમેવીને હે એટલા માટે એમાં જીવનું લક્ષણ નથી માટે જીવ નથી શું કહ્યું
જીવનું લક્ષણ નથી
જીવ ઉપયોગ લક્ષણ છે પણ ઉપયોગમાં જીવનું લક્ષણ નથી લક્ષણ તો પરંપરાનાની ભાવ છે એ જીવનું લક્ષણ છે એ ઉપયોગમાં છે એક સમય પર્યાયમાં કેવજ્ઞાનમાં છે માટે જીવ નથી આને માટે તમે સમયસારના બે અધિકાર બરાબર વાંચો જીવ અધિકાર ને અજીવ અધિકાર કામ થઈ જાય અજીવ અધિકારમાં ટીકાકારે કળશ ટીકાકારે એમ કહ્યું કે હવે જીવનો અધિકાર અસ્થિથી પૂરો થયો હવે આ અજીવ અધિકારમાં પણ મારે જીવનો જ અધિકાર કેવો છે જીવ અધિકાર છે એને તમે જીવ કેમ કહેશો કે તેવો જીવ નથી પણ અજીવ છે આ જેટલું વર્ણન ચૌદમું સ્થાન માર્ગના સ્થાનનું કરશે આચાર્ય ભગવાન તે જીવ નથી પણ અજીવ છે એટલે જીવના જીવમાં અનંત ગુણો છે ઓલી પર્યાયમાં અનંત ગુણો નથી જીવ નિરપેક્ષ છે પરિણામ સાપેક્ષ છે કર્મના અભાવની અપેક્ષા રાખે છે અનિત્ય છે જીવ નિત્ય છે એના ઘણા પણ કે જ વિચાર કરો તો જીવપણાની ભ્રાંતિ છૂટી જશે જીવપણાની ભ્રાંતિ છૂટે તો એ મારું છે એ ક્યાં રહ્યું પછી હવે પરિણામમાં મારા પણ હું છૂટે છે તો પછી બહારની વાતની વાતો શું કરવી આ ફેક્ટરી તો તમારી હશે કે નહીં
બિલકુલ
કથનગીત કરો
પરિણામ જ નથી તો એ ફેક્ટરી તો જરૂર દિલ્હી દઉં છું
ભાઈ પર્યાયમાં દ્રવ્ય આખું જણાય છે
આખું જણાય છે સામાન્ય આખો અનંત ગુણો પિંડ જણાય છે એટલી એક સમયની અંતરનું અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે.
એક સમયની
અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે કે આખો ભગવાન આત્માના દર્શન થઈ જાય. કઈ ગામો બાકી
સમય સમય જણાય છે,
સમય સમય જણાય છે,
હર અવસ્થામાં જણાય છે,
હર અવસ્થામાં જણાય છે. પણ સ્વીકાર કરે તો સમય જ્ઞાન, ન સ્વીકાર કરે તો જણાય છે પણ ન જણાવું બરાબર, જણાય છે પણ ન જાણવા બરાબર થઈ ગયું. એ તો શાસ્ત્ર ને આધારે નામ બોલ્યા જણાય, આત્માના આધારે નથી.
હનુમાન યથાર્થ તો અનુભવ યથાર્થ થાય છે. હનુમાન યથાર્થ તો અનુભવ યથાર્થ થાય છે.
હનુમાન જે આવે ને એ હનુમાનમાં પણ હનુમાનની જાત કઈક જુદી છે. હનુમાન હનુમાનમાં ફેર છે. પંડિત તો એ હનુમાન કરી શકે અને કોઈ અપૂર્વ પક્ષ જેને આવ્યો હોય એનો હનુમાન બરાબર છે. એ હનુમાનનું ભેદ થઈને અનુભવ થશે.
હનુમાનનો પક્ષ આવે, શૂન્યનો પક્ષ હોય એમ સમજો
એમ ના સમજ, એમ ના સમજ. હનુમાનમાં આત્મા આવી ગયો ધારણા મારી એમ ન સમજ. હનુમાનથી આત્મા આવો છે એમ ખ્યાલ મને આવ્યો. હનુમાનથી આવી શકે છે આત્માનો ખ્યાલ.
અનુભવ કરે ત્યારે જ યથાર્થી એમ થયું ને.
અનુભવ થયા પછી એને ખ્યાલ પડે
સમજણ પડી સાચી અનુભવ, એનો
અનુભવ આવશે. જો એ લગોલગ કામમાં પડી જાય તો અનુભવ આવે.
સમજણ ભૂલ તો કાયદા પછી એને એક તો
વિકલ્પમાં એને ભૂલ કાઢવી પડશે સવિકલ્પમાં. અને એ પૌષ્ટિકા છે એમાં આવે છે પુણ્ય માનવ અને ઉદ્યોગ માનવ. એમ લખે છે કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. રાગને ને કર્મને ને શરીરને ને દેવગુરુ શાસ્ત્રને જાણે છે. એમને સ્વપ્રકાશક નથી. હનુમાનમાં સ્વપ્રકાશક છે અને અનુભવમાં સ્વપ્રકાશક છે. આવી વાત છે. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે અને અજીવને નાસ્તિકોને જાણે છે. એમાં એવું નથી. નાસ્તિકપણે પણ જાણે છે એવું ને, તો આ હનુમાનમાં ક્યાં આવ્યું તને? પ્રત્યક્ષ તો અનુભવ થતા થાય છે. હનુમાન પછી અનુભવ થાય. એ હનુમાન કંઈક જુદા પ્રકારનું છે. હનુમાન હનુમાનમાં ફેર છે. એવું એક હનુમાન છે કે કેવડી ભગવાને એના જ્ઞાનમાં જોઈ લીધું કે આ જીવને હમણાં અનુભવ થશે એવું અનુમાન.
ભાઈ જ્ઞેયમાં પર્યાય જણાની નથી. જ્ઞેયમાં પર્યાય જણાની.
જો આ ચેપ્ટર બંધ કરો તો આપણે જ્ઞેયની વાત કરી.
અહીંયા નિષ્ક્રિય તમે વાત કરી, શુદ્ધ એ ત્રિકાળીની વાત કરી કે જે ઉત્પાદ રહિત છે એ,
અને એ વસ્તુ ઉપાધિ છે.
નિષ્ક્રિય શુદ્ધ પારિણામી,
એનું લક્ષણ,
એનું લક્ષણ,
હા, ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયનું લક્ષણ છે. અને પારિણામિક લક્ષણ છે એ ધ્યેયનું લક્ષણ છે.
જીવ તત્વ સમજવા માટે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક તત્વ પૂરેપૂરું સમજવું પડે ને.
એ જ લેવું, એ જ લેવું. ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયનું લક્ષણ છે. પરદ્રવ્યથી જુદું પાઠ છે. પણ ફરિયાદથી જુદું પાડવાની તકાતી લક્ષણમાં નથી, કેમ કે જીવનું લક્ષણ આવ્યું, જીવનું લક્ષણ આવ્યું, જીવનું લક્ષણ ફરી આવે ને, આ ઉપયોગ છે જીવનું લક્ષણ એમ તો ફરિયાદથી થઈ તમે લીધો આત્મા, ફરિયાદથી રહી આવ્યો નહી તો ફરિયાદથી રહી જીવ છે એનું લક્ષણ શું?
નાયક
નો મહિમા આવે ત્યારે
એમાં અનંત ગુણ આવી
ગયો, અનંત ગુણ નાયક
બરોબર.
હવે આપણે આ વિષય પૂરો થયો, હવે જ્ઞેય નો વિષય લઈ ધ્યેય પૂર્વક નહીં અત્યાર સુધી શેની વાત થઈ એટલે ધ્યેયની વાત, ધ્યેયમાં ધ્યાન હોય ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન નહી, ધર્મ ધ્યાન એ નહીં શુક્લ ધ્યાન એ
નહીં,
અવસ્થાઓ થઈ ગઈ, ચોખ્ખું થઈ ગયું તો ચોખ્ખું થયું. હવે કોઈ એમ કે મને ધ્યેય ખ્યાલમાં આવી ગયું છે સમજી ગયા, ત્યારે કોઈ અનુભવી પુરુષ પછી એને કહે કરુણા કરીને ખૂબ ચર્ચા કર્યા પછી એમ થયું કે ધ્યેય તો એને બરાબર લીધું, દોષ રહિત નિર્દોષ તત્વને એને ખ્યાલમાં આવી ગયું છે, તો પછી એને પૂછે કે ધ્યેય ખ્યાલમાં આવ્યું છે તો આત્માનો અનુભવ થયો, આત્માનો અનુભવથી થયો, તો પછી એમ કે પર્યાયથી રહીત જ છે ધ્યેય, એ તો તમે લીધું પણ ગુરુ શેમાં થશે પર્યાયની વાત કરવા માટે ગાંઠપણ ખોટો પગ છે,
પૂરેપૂરો ખોટો છે,
પૂરેપૂરો ખોટો છે, બીજું પડકું એ ભૂલી ગયું કે ધ્યેય પૂર્વક નહીં થાય છે ત્યારે ધ્યેય સાચું, ધ્યેય પૂર્વક નહીં થાય છે આત્મા, ધ્યેયમાં તો આપણે પર્યાયથી રહી લીધું ત્રિવ્ય અનંત ગુણ લીધા એ તો ડિપોઝિટ રાખ્યું, હવે જયારે ધ્યેયનું ધ્યાન કરે છે જીવ ધ્યેય તરફ ચૂકે છે ઉપયોગ એનો જ્ઞાન ઉપયોગ ત્યારે એ સદુપયોગ પ્રગટ થાય છે, અને સદુપયોગ પ્રગટ થાય છે ત્યારે દ્રવ્ય ગુણને પર્યાયથી અભેદ આખો આત્મા જ્ઞેય થઈ જાય છે, એમાં રાગ ના આવે, એમાં કર્મ ના આવે, સ્વ નહીં થાય છે, એમાં આનંદ આવે છે. ધ્યેયપૂર્વક જ્ઞેય એ બે પાના તમને કાલે બધાને પહોંચાડ્યા હતા, એ વાત કે એમાં છે બધું હાર થાય ને હાર, તો હારમાં તો ઉભોથી સફેદથી અંદોરો ત્રણે છે, કોઈ કે દોરાનું શું કામ છે તોય ખોટો, અને સફેદીનું શું કામ છે તોય ખોટો, અને મોતીનું શું કામ છે તો ખોટો, અમારે તો હાર જોઈએ છે, પણ હાર એના ન હોય આ દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ એ કથનથી અભેદ થાય છે એ ધ્યાન રાખે, એ જ્ઞેય થાય છે આત્મસંગો સદુપયોગ એ આત્માથી કથનથી તબેદ થાય છે, અતિન્દ્રિય આનંદ પણ કથનથી તબેદ થાય છે, એવા ગુરો અનાદિનું તાદાત્મ છે અભેદ, એવી પ્રગટ થયેલી પર્યાય ભોગમાર્ગની પર્યાય એ કથનથી ભિન્ન કથનથી તબેદથી ખ્યાલવાદ જરૂર થઈ ગઈ, અનુભવ કાળ અનુભવ જ્ઞાનમાં ખ્યાલવાદ છે, ભગવાન આત્મામાં ખ્યાલવાદ નથી, આવું જઈને દર્શન
થયું તો
ધ્યેયના જોરે જ્ઞેય સહજ થશે, ધ્યેયનું ધ્યાન આવે ને, ધ્યેયનું ધ્યાન આવે તો ધ્યાન ધ્યાતા અને ધ્યેય એની જે અભેદતા થઈ એમાં જ્ઞાન પણ અભેદ આવી જાય, ત્રણ ગુણ પડી જાય છે અભેદ જ્ઞેય થઈ જાય,
થયું તો જ યથાર્થ ધ્યેય છે એમ,
હા એમાં નહીં ન થાય તો ધ્યેય ખોટું, ધ્યેયનું ફળ જ નહીં છે, જીભમાં આનંદ ના આવે, નહીં થાય તો આનંદ આવે.
ધ્યેય ન થયું તો ધ્યેયમાં આપણી ક્યાંક ભૂલ છે,
ધ્યેયની ભૂલ છે. અને એ ઉપરાંત એક જ્ઞાનનું પડખું પણ એને મગજમાં રાખવું કે જ્ઞાન છે, જ્ઞાનની કલાઈ છે. તો આપણે ઉત્પાદિત ધ્રુવ તમ સત્તો લીધો કે નહીં કર્યું? એ તો તમે એકલા ધ્રુવને પણ ખેંચડી ગયા, અને ઉત્પાદિત તો છે જ નહીં, એને અલોક આકાશમાં મોકલી દીધું. અનુભવ નહીં થાય. આ મકાનના માલિક છે શાંતિભાઈ ઝવેરી મુંબઈ, એના પિતાજી કાયમ માટે ગુરુજીની સમીપ રહેતા હતા સોનગઢમાં રૂમ લઈને. પછી તો મને મકાન બનાવ્યું, પછી હું એ જતો વાંધવા તો શાંતિભાઈને ઉતરું કે પપ્પા આવે ઘેરે. એને દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ વાંચીને મસ્તી કરી ગઈ. દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ જોગાડીને વાંચી અને એટલી મસ્તી ચડી ગઈ કે ધ્યેયમાં આવી ગયા. પછી ધ્યેયનું ધ્યાન કરે ત્યારે શું થાય? એ તો પર્યાય છે, પર્યાયની વાત કરતો. એ તો જ્ઞેય થાય છે ધ્યેય પૂરો, નહીં તો જ્ઞેય થાય છે તો પર્યાયની વાત આવે. પર્યાય સહિતનું દ્રવ્ય, પર્યાય સહિતનું દ્રવ્ય જ્ઞાનનું જ્ઞેય થાય છે. પર્યાય સહિતનું દ્રવ્ય ધ્યાનનું ધ્યેય થતું, ધ્યાનનું ધ્યેય રહી જાય છે અને જ્ઞાનનું જ્ઞેય નવું થાય છે. આનું નામ અનુભવ છે. તેમ ના બેઠો
રહી જાય છે અને જ્ઞાનનું જ્ઞેય નવું થાય છે.
નવું થાય છે જ્ઞાનનું જ્ઞેય નવું કેમ કહ્યું? કે શુદ્ધ ઉપયોગ અનંતકાળથી નથી થતો, શુદ્ધ ઉપયોગ નવો થાય છે. ઉપયોગ તો જૂનો છે, ઉપયોગ જૂનો છે, શુદ્ધ ઉપયોગ નવો થાય છે. એ શુદ્ધ ઉપયોગમાં મોક્ષ થાય છે, આનંદ નો અનુભવ થાય છે. એક સમય
આયુષ્ય એક સમય
પર્યાય, પણ એક સમયનું આયુષ હોવા છતાં એનું આયુષ બહુ લંબાઈ જાય છે. બીજા સમયે તેવું નથી, ત્રીજા સમયે તેવું તેવું સર્વથા નાશ નથી થતું. પર્યાય અપેક્ષા એ નાશ થાય છે, પણ ધારાવાહી રહે છે. ફરી ફરીનો ઉપયોગ એની સમુખ યાદ કરે છે.
દ્રષ્ટિમાંથી હટી જ
નથી, દ્રષ્ટિમાં દ્રવ્ય આવી ગયું અને જ્ઞાનમાં જ નહીં વર્ત્યા કરે છે. હવે એ જ્ઞાનની પર્યાયમાં પર્યાય જ્ઞેય નથી, ગુણ જ્ઞેય નથી અને દ્રવ્ય પણ જ્ઞેય નથી. દ્રવ્ય પણ પર્યાય થી અભેદ નહીં થાય છે. ત્યારે પક્ષાથી ગણતરી ને અનુભવ થાય છે.
ત્યાં દ્રવ્ય ગુણ પર્યાયનો ભેદ કરવાનો કીધો તું કે ત્યાં જો દ્રવ્ય ગુણ પર્યાયનો ભેદ કરવા જાય તો બી તો ફૂટી જાય.
ભેદ દેખાતો નથી, ભેદ દેખાતો
નથી, દેખાય નહીં.
જ્ઞેયમાં પર્યાયનો ભેદ દેખાતો નથી અને ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી. સમય એક તરબોળ એમાં તરબોળ થઈ જાય છે. હું આનંદ આ મને આવ્યો એ ક્યાં છે? આ ધ્યેય છે અને આ જ્ઞેય છે એવો ભેદ ક્યાં છે? ધ્યેય અને જ્ઞેય એ બે પ્રકારના ભેદ પણ વિલય પામે છે. આત્મા તો આત્મા બસ.
હું નિર્વિકારી અપરિણામી ધ્રુવ નાયક છું એમાં પણ થોડું પર્યાયનું પડખું થોડું ફેર કહી શકાય?
ઓછો એને ઓળંગી જવાની વાત છે. આપણે એને ઓળંગીએ પછી આ જ્ઞેયની વાતમાં હવે ધ્યેયનું વાત અત્યારે યાદ ન કરવી. સમજી ગયા? આ તો ધ્યેય તમને પાકું થઈ ગયા પછી જ્ઞેય કેમ થાય છે? એજન્ડા ઓપરેશન એ જ્ઞેયની વાત છે. મારી પદ્ધતિ છે જે વિષય ચાલતો હોય એ વિષયને ટચ કરવો. ઓલી વાત તો આપણે થઈ ગઈ. એ કોને કહેવાય? એ તો થઈ ગઈ વાત, એનો પર્યાય નથી. હવે બિલ્ડિંગમાં ક્યાં ભૂલ રહી જાય છે. ધ્યેયની તો આપણે બહુ સ્પષ્ટીકરણ કર્યું, પણ ધ્યેયની ભૂલ પણ ક્યાં રહી જાય છે એ તમને બતાવો. ધ્યેયની ભૂલ હશે ત્યાં સુધી અનુભવ નહીં થાય. એ જ્ઞાનનું જ્ઞેય શું છે? આત્મા પણ છે ને લોકાલોક પણ છે, નહીં નહીં તો છે ને, અહીંયા એક નહીં છે ને વાર નહીં છે, અહીંયા નીચે એક નહીં ને વા વ્યવહાર એમ નહીં, પણ બે પ્રકારના જ્ઞેય તો છે ને, સમજી ગયા? બે પ્રકારના જ્ઞેય છે એટલે જ્ઞાનનો સ્વભાવ સર્વ પ્રકાશક બરાબર છે. જ્ઞાન આત્માને જાણે અને પણને પણ જાણે, સર્વ પ્રકાશક, સમજી ગયા? ઈ પક્ષમાં અનુભવ નહીં થાય. પેલા બધા એમ થયું કે આ તો જ્ઞાનનો ઉપયોગ આત્મસન્મુખ પણ રહીએ અને પ્રસન્મુખ પણ રહીએ એમ કોઈ કાળે બને નહીં. જ્યાં સુધી પ્રસન્મુખ છે ત્યાં સુધી સ્વસન્મુખ છે નહીં, અને ઉપયોગ શ્વસનમુખ થયો તો થયો, એ ઉપયોગ પ્રસન્નમુખ થતો નથી. અને જે પ્રસન્નમુખ થાય છે એ ઉપયોગ નથી, અનુપયોગ છે, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. સર્વિકલ દશામાં આવે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન પાછું પ્રગટ થાય છે, પણ ને જાણે છે.
આપ જે પ્રકાશો છો અને અમે સાંભળીએ છીએ તો એ અમારું જ્ઞાન તો પર થયું. આપ સ્વમાં રહી શકો છો કેટલી વખતે? આપ સ્વમાં રહીને બોલો છો
એ જ્ઞાની બધા રહી શકે છે. જે જ્ઞાની ઉપયોગ બહિર્મુખ હોય ત્યારે જ્ઞાનની પ્રણતિ અંદર માં રહી શકે છે. લડાઈમાં હોય તો હોય જ્ઞાની ની વાત મેં કરી, વ્યક્તિગત વાત નથી. તમે કહેવું તમારી, પણ વ્યક્તિગત વાત હું કઈ કરતો. જ્ઞાની હોય એની પ્રણતિ અંદર માં જોઈ છે. કલાકથી ખાતા પીતા હાલતા ચાલતા સૂતા બેસતા તમે મનુષ્ય છો એ ભૂલી જાઓ છો, એ ન પ્રણતિ કહેવાય. પ્રણતિને વિકલ્પની જરૂર ન હોય. આ બે સાથે સાતકને રહી શકે છે. થોડું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ તો થઈ ગયું છે, હજી પૂરું પ્રગટ નથી થયું. કેવળ જ્ઞાન ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જીએ છે અને ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે. પણ ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે એ જ્ઞાન મારું નથી, એ ઇન્દ્રિય જ્ઞાન તમારું નથી. હું પરને જાણું છું તો થઈ રહ્યું. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એટલી વાત સાચી છે. હું તો મને જાણું છું, જાણનાર જણાય છે, મને બીજું કઈ જાણું છું. એ પરણતિમાં ઉપયોગ ભલે બહાર હોય. એક જ્ઞાનની બે ધારા થઈ ગઈ. એકલું ઇન્દ્રિય જ્ઞાન હતું ને 100% પરાલંબી, એમાંથી થોડુંક અંતર્મુખ થઈ ગયું, થોડુંક જ્ઞાનની પર્યાય એક ને ભાગ બે. જ્ઞાનની પર્યાય એક અને ભાગ બે પડી ગયા. થોડો અંતર્મુખ થોડું બહિર્મુખ, એટલે સંવર્ધિત પણ ચાલુ છે અને જેટલું બહિર્મુખ જ્ઞાન છે એટલું એને સાધકને બંધ પણ થાય છે. બે ધારા છે, જ્ઞાન ધારા અને કર્મ ધારા બે સાથે રહીએ છે. રસ છે મને રાજ્ય પણ હોય.
એક વાર શુદ્ધ ઉપયોગ થયો એના જોરે અનંતકાળ સુધી શુદ્ધ પરિણીતિ થાય,
ચાલુ રહેવાની અને પૂર્ણ થશે. હવે તમે અત્યારે ગમે એટલા વેપાર કરો છો, એમાં કુદરતી કોઈ આવીને કે સમજી ગયા સર્વગુણદેવ આવીને કહે કે તમે મારી સાથે જાઓ, મિત્રો બે તમે એની સાથે જાઓ છો. હવે એકલી બાકી હીરાની ખાણ તમને બતાવી દીધી કે આ ખાણ તમે જોજો, તમે હીરા મળશે, અડક અડક પૈસા તમારો થશે. તો પછી તમે અહીંયા છોડો એને, એ તમને આ ખાણ મળી જ્ઞાન ને અનુભવની હાથમાં આવી ગયો ખજાનો, એ તો લૂંટા જ કરશે. હવે પરણતીને લૂંટશે, પરણતી બળવાન થતી જશે, જાડી થશે, કેવળ નાતી જશે.
સદુપયોગ નું જોર લેવું કે દ્રષ્ટિ નું જોર લેવાનું ને?
દ્રષ્ટિ નું જોર
લેવું, સદુપયોગ ના જોરે નહીં પણ દ્રષ્ટિ ના જોરે.
આ તો દ્રષ્ટિના જોડે ઉપયોગ અને પરિણતિમાં શું વૃદ્ધિ થાય છે એનું જ્ઞાન, એનું જ્ઞાન કરાવે છે કે શ્રેણી પણ આવે અને કેવું જ્ઞાન પણ થાય. આમ જ કેવું જ્ઞાન થાય, એનું થાય નહીં.
દ્રષ્ટિ તો એકને સ્વીકારે ને
હંમેશા, એક નહીં અને જ્ઞાન પણ એક નહીં સ્વીકારે છે, એક નહીં સ્વીકારતો
ભૂલી જવાનું.
હું પરને જાણું છું એ જ્ઞેયની ભૂલ છે, કેમ કે પર તમારું જ્ઞેય નથી. હું પરને જાણું છું તો પરને જાણે છે તો ઇન્દ્રિય જ્ઞાન, તો ઇન્દ્રિય જ્ઞાન માં તમે આત્મબુદ્ધિ કરી, ઇન્દ્રિય જ્ઞાન ના તમે સ્વામી થઈ ગયા. આ દસ કથા છે ને એકલી સ્વપ્રકાશક ની કથા છે, એકલી સ્વપ્રકાશક છે એમ નહીં, પરનો નિષેધ કરે છે કે આત્માનું જ્ઞાન આત્માને જ જાણે છે અને દેવગુરુ શાસ્ત્ર ન જાણે. આત્માનું જ્ઞાન આત્માને જ જાણે, કથનચિત સ્વર અને કથનચિત પર ને એમ નથી, સર્વથા આત્માનું જ્ઞાન સ્વપ્રકાશક જ છે. અને ઇન્દ્રિય જ્ઞાન એકલું પર પ્રકાશક છે, બે ભાગલા પડી દીધા છે. આ સ્વપર પ્રકાશક નો ફેરફો છે, આપણે સમજે છો, એટલા માટે કાલે એક્સ્ટ્રા લીધું થોડું. અત્યારે ચર્ચા બહુ ચાલી હતી, એ ચર્ચા ચાલતી હોય ત્યારે તમારે કેવું કે આ દસ કાતા પંડિતજી રાખ સમજાવો નથી, આ દસ કાતા જરા સમજાવો નથી, મારે સમજવું છે. બસ પછી જ્યાં મૂળ ગાથા આવે ને ત્યાં તમારે લઈ જવું નહીં. એમાં લખ્યું હોય કે આ શબ્દ છે તે કર્ણ ગોચર છે, ખુલ્લું છે અહીંયા શબ્દ છે તે કર્ણ ગોચર છે, શબ્દ એટલે જ્ઞાન ગોચર નથી. ઓલું જ્ઞાન ગોચર કે છે તમને, મને સમજાતું નથી. આમાં આમ લખ્યું છે, હવે તમે જ્ઞાન ગોચર છો તો મને સમજાવો કે આત્માનું જ્ઞાન છે એ શબ્દને જાણે કે ન જાણે. તો કે સ્વપ્ન પ્રકાશક છે, આત્માને જાણે ને શબ્દને જાણે,
ખોટી ખતવણી થઈ.
તમે તરત સમજી જાઓ કે આમાં કઈ છે, આ વ્યવહારના પણ ખરો જીવ છે.
કર્ણ ગોચર કીધું, કાન નું ઉઘાડ,
કર્ણ નું ઉઘાડ અહીંયા છે ને, કર્ણ
કાન નું ઉઘાડ,
પણ આ ન જાણો ભાવિત્રી જાણે ને મારું જ્ઞાન ન જાણે, એટલે સ્વપ્રકાશક થયું કે સ્વપર પ્રકાશક થયું,
સ્વપ્રકાશક
કથન થયું, સ્વપ્ર પ્રકાશક
થયું.
તારા પિતાજી તું એ કહેવાય
છે
આ ઝઘડાનો નિકાલ છે ભારત, કારણ કે મને ખબર છે આ ટેકો ક્યારે બાકી રહેવાનું. ખાસ સ્વપ્ન પ્રકાશ કોને પહોંચવાનો તો ખાસ આ સાંભળશે,
સત્ય છે,
ભરત સત્ય છે, સ્વભાવ જ છે આત્મા. આત્માના જ્ઞાન નો સ્વભાવ, જ્ઞાન ની વાત ચાલે છે. આત્માના જ્ઞાન નો સ્વભાવ સ્વને જાણવાનો છે અને પરને જાણવાનો નથી. ક્યારે કે શ્રમિક નષ્ટ થાય ક્યારે
અમારે એક ભાઈ વિનંતી છે કે અમે મુંબઈ થી કોઈ વખત આવી રીતે આપની પાસે અમારા જાણ ખાતર આવીએ તો આપ અમને સમય આપશો ને?
સમય તમને આપશો ને?
હા,
તો હું તો બધા માટે અઠવાડિયે એક વખત આપું છું.
બરાબર,
તમને અઠવાડિયામાં બે વખત બુધ અને રવિ.
અમે આપની અનુકૂતિ લઈને ટેલિફોન કરીને જ આવશો. પણ આ શું થાય, હવે આટલું એક જણા
બુધ અને રવિ બે દિવસ તમને આપીશ.
સાથે મળે તો અમે આવવા જવાના, અમારે શું થાય 24 કલાક ને બે દિવસ સાથે રાખો ને તો શું થાય, અમે રીતે પ્રોગ્રામ કરીને આવી જઈએ. બે દિવસ સાથે
રાખીએ
શું થાય, બે દિવસ આરામથી
આપની
ઘણી ઘણી મહેરબાની.
Thank you.